એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે, આમ કહીએ તો 2006માં સાહિત્ય જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી. કિરણ દેસાઈ કૃત ધ ઇનહેરિટન્સ ઓફ લોસ.
હા, કિરણ દેસાઈ, જેઓ પોતે જાણીતી લેખિકા અનિતા દેસાઈના પુત્રી છે.
બરાબર. અને એમનું પોતાનું જીવન પણ, ખબર છે, ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા એમ વહેંચાયેલું રહ્યું છે. એનો પડઘો એમના લેખનમાં દેખાય છે,
સ્પષ્ટપણે દેખાય છે. અને આ કૃતિ માટે તો એમને બુકર પ્રાઇઝ મળ્યું, એ પણ સૌથી યુવાન વયે મેળવનાર મહિલા બન્યા,
જે પોતે જ એની સાહિત્ય ગુણવત્તાની સાબિતી છે.
બિલકુલ. અને આ ખાલી એક પુરસ્કાર વિજેતા પુસ્તક નથી, પણ પેલું જે કહેવાય ને ઉત્તર વસાહતી સાહિત્ય, એટલે કે પોસ્ટ કોલોનિયલ લિટરેચર, એમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે.
એ શું છે? બરાબર, ઉત્તર વસાહતી સાહિત્ય.
સાહિત્ય દર્શાવે તે.
અચ્છા, સમજાયો. તો આ વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
વાર્તા આપણને લઈ જાય છે 1980ના દાયકામાં. સ્થળ છે હિમાલયની તળેટીમાં આવેલું કાલિમપોંગ. પેલો કંચનજંગા પર્વત છે ને, એની જાણે છાયામાં.
અને સમય પણ ખાસ છે ને, ગોરખાલેન્ડ આંદોલનનો સમય.
હા, એ આંદોલન ત્યારે જોર પકડી રહ્યું હતું, એટલે વાતાવરણમાં એક જાતનો તણાવ છે.
અને એ તણાવ ખાલી બહાર જ નથી, પણ મને લાગે છે પાત્રોની અંદર પણ એટલો જ ઊંડો છે. વાર્તા બે મુખ્ય જગ્યાઓ વચ્ચે ફરે છે, ખરું ને?
બરાબર. એક તરફ કાલિમપોંગનું ચો અયુ નામનું ઘર, જૂનું અંગ્રેજોના સમયનું, હવે તો સાવ ઝરઝરી જેવું. અને બીજી તરફ
હજારો માઇલ દૂર ન્યૂયોર્ક શહેર, અમેરિકા.
હા, એટલે આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નવલકથાની જે જટિલ ગૂંથણી છે, પાત્રોની ઓળખની મથામણ છે, સાંસ્કૃતિક વિસ્થાપન છે, પેઢી દર પેઢી મળતી પેલી ખોટ, એના ભારને સમજવાનો પ્રયાસ કરીએ.
હા, આ સારાંશના આધારે એના મુખ્ય સૂર પકડવાનો પ્રયત્ન કરીશું.
તો શરૂઆત કરીએ કાલિમપોંગથી. પેલું ચોયું ઘર, ધુમ્મસવાળું વાતાવરણ, એ ઘર પોતે જ એક પાત્ર જેવું છે, નહીં?
સાચી વાત. જર્જરિત દિવાલો, ભૂતકાળના પડઘા, જાણે ઇતિહાસ ત્યાં થીજી ગયો હોય. ત્યાં કોણ રહે છે મુખ્યત્વે?
ત્યાં રહે છે નિવૃત્ત ન્યાયાધીશ જેમુભાઈ પટેલ.
ન્યાયાધીશ પટેલ, નામ પરથી લાગે કે મોટા માણસ હશે.
હા, પણ સ્વભાવે બહુ કડવા, એકલવાયા. એમની દુનિયા બહુ નાની છે.
એમનું પાત્ર ખરેખર બહુ જટિલ છે. ચાલો એમના વિશે થોડી વાત કરીએ. મને લાગે છે કે એ પેલી ઉત્તર વસાહતી ઓળખ સંકટનું ઉત્તમ ઉદાહરણ છે.
કેવી રીતે?
જુઓ, એ કેમ્બ્રિજમાં ભણેલા, પણ ત્યાં એમને જાતિવાદ અને અપમાન સહન કરવા પડ્યા. એના લીધે એમના મનમાં પોતાની ભારતીયતા માટે જાણે તિરસ્કાર જેવું થઈ ગયું.
અચ્છા, અને અંગ્રેજ બનવાની કોશિશ કરી
આખી જિંદગી, પણ એ પ્રયાસ ક્યારે સફળ ન થયો. એ હતાશા, એ સંઘર્ષ, એ જ એમની કડવાશ અને એકલતાનું કારણ બન્યું. એમણે પોતાની પત્ની સાથે પણ બહુ ક્રૂર વર્તન કર્યું હતું.
ઓ, એટલે એ ન ઘરના રહ્યા, ન ઘાટના જેવું થયું.
બરાબર. એમનો એક માત્ર સાથી કહી શકાય તો એમનો કૂતરો મટ. આજે વારસામાં મળેલી ખોટ છે ઓળખની, પોતાના પણાની, એ એમના જીવનનો સાર બની જાય છે.
અને આ જ વારસો કદાચ અજાણતા એમની પૌત્રી સાઈને મળે છે.
સાઈ, જે અનાથ છે અને એમની સાથે રહેવા આવે છે.
હા, એ કિશોરી છે, સંવેદનશીલ, બુદ્ધિશાળી, પણ કોન્વેન્ટમાં ઉછરેલી, એટલે એ પણ જાણે આમ બે સંસ્કૃતિ વચ્ચે અટવાયેલી છે.
એના માટે પણ જો ઓયુનું વાતાવરણ ભારેખમ જ હશે.
ચોક્કસ. એની દુનિયામાં કોણ કોણ છે? દાદા એટલે કે ન્યાયાધીશ, પેલો વફાદાર રસોઈયો અને કૂતરો મટ.
અને ત્યાં જ વાર્તાની શરૂઆતમાં પેલી ઘટના બને છે.
હા, પેલી લૂંટની ઘટના. ગોરખા આંદોલનના કેટલાક યુવાનો ઘરમાં ઘૂસી આવે છે.
એમનો મુખ્ય ઉદ્દેશ તો લૂંટનો હોય છે, પણ એનાથી વધુ એ ન્યાયાધીશનું અપમાન કરે છે, નહીં?
અને બંદૂકો લઈ જાય છે.
બરાબર. આ ઘટના જાણે આવનારા તોફાનની ચેતવણી જેવી છે. એ ખાલી ભૌતિક લૂંટ નથી, એ ઘરની અને ત્યાં રહેનારાઓની ગરિમા પરનો હુમલો છે. હા, એ જો ઓયુની પેલી ક્ષીણ થતી દુનિયાની નબળાઈને ઉઘાડી પાડે છે. આ ઘટના પછી તો વાતાવરણ વધુ તંગ બની જતું હશે.
ચોક્કસ. અને આ જ સમયગાળામાં સાઈના જીવનમાં કોઈ નવું આવે છે.
હા, જ્ઞાન, એનો ગણિતનો ટ્યુટર.
જ્ઞાન, જે નેપાળી મૂળનો છે. અહીંથી વાર્તામાં એક એક કોમળ પ્રકરણ શરૂ થાય છે.
સાઈ જે પ્રેમ અને જોડાણ માટે તલસી રહી છે અને જ્ઞાન વચ્ચે એક નિર્દોષ આકર્ષણ, કેવી રીતે વિકસે છે એ સંબંધ?
શરૂઆતમાં તો બહુ સુંદર રીતે, જાણે ધુમ્મસમાંથી કોઈ આશાનું કિરણ ફૂટ્યું હોય. પુસ્તકોની આપ લે, સાથે ચા પીવી, પેલા પહાડી રસ્તા પર વાતો કરવી.
એટલે શરૂઆતમાં એમના સંબંધ પર વર્ગ કે સંસ્કૃતિના ભેદભાવની અસર નથી દેખાતી?
ના, શરૂઆતમાં તો નહીં. સાઈ માટે જાણે બંધિયાર જીવનમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. જ્ઞાનમાં એને સમજણ અને સાથ મળે છે.
પણ આ નિર્દોષતા ક્યાં સુધી ટકે છે?
એ જ સવાલ છે. કારણ કે બહારની દુનિયાનો જે સંઘર્ષ છે, પેલું ગોરખા આંદોલન, એ હવે એમના અંગત જીવનમાં પ્રવેશવાનું છે.
પણ એ પહેલા ઘરના એક બીજા મહત્વના સભ્યની વાત કરી લઈએ, રસોઈયો.
હા, રસોઈયો એ આમ તો પડછાયા જેવું પાત્ર લાગે, પણ એનું મહત્વ ઘણું છે.
કેમ?
એ બહુ વિનમ્ર છે, સેવાભાવી છે, ન્યાયાધીશ પ્રત્યે પૂરો વફાદાર. પણ એનું પોતાનું અસ્તિત્વ જાણે એના દીકરા બીજુ પર ટકેલું છે.
બીજુ એ ક્યાં છે?
બીજુ અમેરિકા ગયો છે અને રસોઈયો સતત એની કથિત સફળતાઓની બળાશો માર્યા કરે છે. જાણે એ બીજુના સપના થકી જ જીવી રહ્યો છે.
એટલે રસોઈયાનું પાત્ર એવા લાખો નિમ્ન વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમનું ગૌરવ એમની સેવામાં કે સંતાનોની સિદ્ધિઓમાં હોય છે, ભલે એ કાલ્પનિક કેમ ન હોય.
સાચી વાત. લેખિકા એના દ્વારા વર્ગભેદ અને સત્તાના અસંતુલન પર ધ્યાન દોરે છે અને રસોઈયાની આ કાલ્પનિક દુનિયાની સામે વાસ્તવિકતા કેટલી કઠોર છે એ આપણને બીજુની કથામાં દેખાય છે.
એટલે હવે વાર્તા આપણને ન્યૂયોર્ક લઈ જાય છે?
હા, હિમાલયની પેલી શાંત ગંભીર સુંદરતામાંથી સીધા ન્યૂયોર્કના ગોંઘાટિયા ગંદા ભૈરાઓમાં.
બીજુની શું હાલત છે ત્યાં?
બીજું એક ગેરકાયદેસર વસાહતી છે, પેલું અમેરિકન ડ્રીમ લઈને ગયેલો, પણ વાસ્તવિકતા સાવ જુદી છે. એ એક પછી એક અપમાનજનક નોકરીઓ કરવા મજબૂર છે.
કેવી નોકરીઓ?
ક્યારેક બેકરીમાં, ક્યારેક ચાઇનીઝ રેસ્ટોરન્ટના ગંદા રસોડામાં, ક્યારેક કોઈ ફેન્સી ફ્રેન્ચ રેસ્ટોરન્ટના ભોયરામાં. એની જિંદગી એટલે એકલતા, શોષણ અને સતત ડર કે ક્યારે પકડાઈ જઈશ, ક્યારે દેશ નિકાલ થશે.
એટલે કાલિમપોંગની શાંતિ અને ન્યૂયોર્કની અરાજકતા વચ્ચેનો વિરોધાભાસ અહીં સ્પષ્ટ દેખાય છે?
બહુ જ સચોટ રીતે. બીજુની વાર્તા પેલું વૈશ્વિકીકરણ અને પશ્ચિમના મોહ પર એક જોરદાર ટીકા છે.
અને રસપ્રદ વાત એ છે કે ભલે હજારો માઇલ દૂર છે, પણ એ પણ એ જ વિસ્થાપન, ઓળખની કટોકટી અને ઘરની શોધના અનુભવમાંથી પસાર થઈ રહ્યો છે.
હા, અને સૌથી દુઃખદ વાત એ છે કે એને ખાલી ગોરાઓથી જ નહીં, પણ પોતાના જેવા બીજા દક્ષિણ એશિયાઈ લોકો તરફથી પણ ભેદભાવ સહન કરવો પડે છે.
જાણે એ ક્યાંયનો નથી રહ્યો, ખરેખર કરુણ છે.
એ દરમિયાન કાલિમપોંગમાં શું થઈ રહ્યું છે?
ત્યાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ગોરખાલેન્ડ આંદોલન હવે હિંસક બની ગયું છે.
હડતાલ, વિરોધ, આગજની, રસ્તા રોકો, જનજીવન ખોરવાઈ ગયું છે.
અને નેપાળી અને બિન નેપાળી લોકો વચ્ચેનો તણાવ પણ વધી ગયો છે.
અને આ બધાની અસર જ્ઞાન પર કેવી રીતે પડે છે?
એ જ મહત્વનું છે. જ્ઞાન, જે પોતાની નેપાળી ઓળખ અને સામાજિક સ્થિતિને લઈને થોડો અસુરક્ષિત હતો, તે હવે આંદોલનમાં વધુને વધુ ઊંડો ઉતરતો જાય છે.
એટલે એને આંદોલનમાં ઓળખ મળે છે, સમુદાય મળે છે.
હા, અને કદાચ બદલો લેવાની ભાવના પણ. અહીં આપણે જોઈએ છીએ કે કેવી રીતે રાજકારણ વ્યક્તિગત જીવનને અસર કરે છે.
જ્ઞાનનું આ પરિવર્તન એટલે ખાલી રાજકીય જાગૃતિ નથી, એમાં એની અંગત અસલામતી, મિત્રોનું દબાણ, પેલો જૂનો રોષ, ઓળખ સ્થાપિત કરવાની ઈચ્છા, બધું ભળેલું છે.
એટલે એના પ્રેમ અને આદર્શવાદની જગ્યા હવે ક્રોધ લઈ રહ્યો છે.
હા, અને વફાદારીનો સંઘર્ષ શરૂ થાય છે. પોતાની જૂની લાગણીઓ અને નવી રાજકીય વફાદારી વચ્ચે એ પીસાઈ જાય છે.
અને આ આંતરિક સંઘર્ષ આખરે શું પરિણામ લાવે છે?
એક મોટો વિશ્વાસઘાત, જે વાર્તાનો મુખ્ય વળાંક છે.
શું કરે છે જ્ઞાન?
એ બળવાખોરોને ચો ઓયુમાં રહેલી ન્યાયાધીશની બાકી રહેલી સંપત્તિ, ખાસ કરીને બંદૂકો વિશે જાણ કરી દે છે, કદાચ પોતાની નવી વફાદારી સાબિત કરવા અથવા પોતાના અંદરના સંઘર્ષમાંથી છૂટવા.
ઓહો, અને એના પરિણામો?
ભયાનક. ફરીથી ઘર પર હુમલો થાય છે, આ વખતે વધુ ક્રૂરતાથી. ઘરને લગભગ તબાહ કરી દેવાય છે.
અને રસોઈયાનું શું થાય છે?
સૌથી ખરાબ, રસોઈયાનું ખૂબ જ ખરાબ રીતે અપમાન કરવામાં આવે છે.
અને સાઈ માટે આ શું અર્થ રાખે છે?
સાઈ માટે આ માત્ર લૂંટ નથી, આ એના વિશ્વાસનો ભંગ છે, એના પ્રેમનો અંત છે. જ્ઞાનનો આ દગો એના માટે અસહ્ય છે, એનું હૃદય તૂટી જાય છે.
એટલે ચો ઓયુનું જીવન લગભગ અટકી જાય છે, ખોરાકની પણ અછત સર્જાય છે.
હા, જ્ઞાનનો આ વિશ્વાસઘાત બતાવે છે કે કેવી રીતે રાજકીય આંદોલનો માનવીય સંબંધોને કચડી નાખે છે.
સાઈ માટે આ એક પીડાદાયક અનુભવ છે જે એને નિર્દોષતામાંથી બહાર લાવીને વાસ્તવિકતાનો સામનો કરાવે છે. પેલી વારસામાં મળેલી ખોટ અને ઓળખના રાજકારણની કઠોરતા એ સમજે છે.
અને જ્યારે કાલિમપોંગમાં આ બધું ચાલી રહ્યું છે ત્યારે ન્યૂયોર્કમાં બીજુંનું શું થાય છે?
એની હાલત પણ ખરાબ થઈ રહી છે. એણે જે થોડી ઘણી બચત કરી હતી એ પણ ગુમાવી બેસે છે.
એટલે એ સાવ હતાશ થઈ જાય છે.
હા, અને ગમે તેમ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય લે છે.
પણ કેવી રીતે? એ તો ગેરકાયદેસર છે.
એ નકલી ગ્રીન કાર્ડનો સહારો લે છે, પણ જાણે નસીબ એની સાથે નથી. રસ્તામાં જ એ લૂંટાઈ જાય છે.
એટલે એની પાસે જે કંઈ હતું એ બધું જ ગયું?
બધું જ. એ શાબ્દિક રીતે ખાલી હાથે પાછો ફરે છે. પેલું અમેરિકન ડ્રીમ એના માટે ખરાબ સપનું બની ગયું.
એની બધી મહત્વાકાંક્ષાઓ પૂરી થઈ ગઈ.
હા, એનું પાછા ફરવું એ એક રીતે હારની સ્વીકૃતિ છે, પણ કદાચ પોતાના મૂળ તરફ પાછા વળવાની એક ઝંખના પણ છે. એ પોતે જ પેલી વારસામાં મળેલી ખોટનું જીવંત સ્વરૂપ બનીને પાછો આવે છે.
ખરેખર બહુ કરુણ કથા છે.
નવલકથાનો અંત કેવો છે? કોઈ સુખદ ઉકેલ આવે છે?
ના, અંત કોઈ નાટકીય ઉકેલ નથી આપતો. એ બહુ શાંત છે, લગભગ મૌન અને ઊંડી ઉદાસીથી ભરેલો છે.
ગોરખાલેન્ડ આંદોલનનું શું થાય છે?
એ ધીમે ધીમે શાંત પડી જાય છે, પણ જે મૂળભૂત પ્રશ્નો હતા, ફરિયાદો હતી, એ તો વણ ઉકેલાયેલી જ રહે છે.
અને જ્ઞાન?
જ્ઞાન પોતાના કરેલા કામના બોજ અને શરમ સાથે જીવવા મજબૂર છે.
અંતમાં કોઈ યાદગાર દ્રશ્ય છે?
હા, એક બહુ જ હૃદયસ્પર્શી દ્રશ્ય છે, બીજું અને રસોઈયાનું પુનઃમેલન.
ક્યાં મળે છે એ લોકો?
વર્ષો પછી પહાડના એક સુમસામ રસ્તે પિતા પુત્રમ મળે છે. કોઈ શબ્દો નથી બોલાતા, કોઈ ફરિયાદ નહીં, કોઈ બડાશ નહીં,
ફક્ત
આંસુ, પિતાના અને પુત્રના. વર્ષોની પીડા, હતાશા, તૂટેલા સપના અને છતાં અતૂટ સ્નેહ, બધું એ મૌન રુદનમાં વ્યક્ત થઈ જાય છે.
ખૂબ ભાવુક ક્ષણ હશે. અને છો અયુમાં સાઈ અને ન્યાયાધીશનું શું થાય છે?
એ બંને એ ખંડેર જેવા ઘરમાં એકબીજાનો સહારો બનીને ટકી રહે છે. એમની વચ્ચે હવે શબ્દોની જરૂર નથી રહી.
એમના સહિયારા નુકસાને એમને જોડી દીધા છે.
હા, એમ કહી શકાય. એક અકથિત નાજુક સમજણ એમની વચ્ચે વિકસી છે. કદાચ આજ એમની નિયતિ છે.
એટલે આજે ખિન્ન અસ્પષ્ટ અંત છે એ જ કદાચ નવલકથાની તાકાત છે.
હા, એ બૂમો પાડીને નથી કહેતી, પણ ધીમા અવાજે ઘણું કહી જાય છે.
બરાબર. આ કોઈ વિજયની વાર્તા નથી. આ તો સહન કરવાની, ટકી રહેવાની, નુકસાન સાથે જીવતા શીખવાની વાર્તા છે.
તો આખી નવલકથામાંથી કયા મુખ્ય મુદ્દાઓ કે થીમ્સ આપણે તારવી શકીએ? મને લાગે છે પહેલું તો પેલી ઉત્તર વસાહતી ઓળખની કટોકટી.
હા, અને સાંસ્કૃતિક વિમુક્તા જે ન્યાયાધીશ અને કંઈકંશે સાઈના પાત્રોમાં દેખાય છે. બીજું, વૈશ્વિકીકરણ અને સ્થળાંતરની કઠોર વાસ્તવિકતા
જે બીજુની કથામાં મુખ્ય છે, પેલું પશ્ચિમનો મોહ અને અમેરિકન ડ્રીમનો ભ્રમ.
ત્રીજું, વ્યક્તિગત જીવન અને રાજકીય ઇતિહાસ કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલા છે.
સાઈ જ્ઞાનના સંબંધ અને ગોરખા આંદોલનના સંદર્ભમાં સ્પષ્ટ છે.
ચોથું, વર્ગ, સત્તા અને સામાજિક અન્યાય, રસોઈયો, બીજું ગોરખા સમુદાય, એ બધાની વ્યથા. અને અંતે લગભગ દરેક પાત્રની પેરી શોધ, પોતાનાપણાની, ઘરની શોધ. પણ કદાચ જવાબ એ છે કે સાચું ઘર ક્યારે મળતું નથી, શોધ જ કાયમી બની જાય છે.
લેખિકાની વર્ણન શૈલી પણ આ થીમ્સને ઊંડાણ આપવામાં મદદ કરે છે. પેલો ત્રીજો પુરુષ સર્વજ્ઞ વર્ણનકાર,
હા, જે આપણને અલગ અલગ પાત્રોના મનમાં લઈ જાય છે અને વાર્તા સીધી નથી ચાલતી, ફ્લેશબેકનો ઉપયોગ,
જે વારસાના ભારને દર્શાવે છે. અને ભાષા કેટલી કાવ્યાત્મક છે, જાણે શબ્દોથી ચિત્રો દોર્યા હોય.
અને પ્રતીકોનો ઉપયોગ, કંચનજંગા, ચોયું ઘર, પેલું બીજુંનું બિસ્કિટનું ટીન.
બરાબર. દરેકનું પોતાનું મહત્વ છે. હિમાલયની સુંદરતા અને ન્યૂયોર્કના ભોયરાઓ વચ્ચેનો વિરોધાભાસ પણ અસરકારક છે.
અને વ્યંગ તો આખી નવલકથામાં છે, શીર્ષકથી માંડીને ન્યાયાધીશના જીવન સુધી.
હા, અને કરુણા અને હાસ્ય, સૌંદર્ય અને હિંસા, બધું સાથે સાથે ચાલે છે. પેલો સાઈનો વિચાર યાદ છે?
કયો.
શું પરિપૂર્ણતા ક્યારે નુકસાન જેટલી ઊંડાણપૂર્વક અનુભવી શકાય છે?
ઊંડો પ્રશ્ન છે. કદાચ નહીં, કદાચ માણસનો અનુભવ ઘણીવાર ખોટ અને ઝંખનાથી જ વધુ ઘડાય છે.
આ નવલકથા વાંચ્યા પછી મન પર એક ઉદાસીનો ભાર રહી જાય છે.
હા, એ સહાનુભૂતિ શીખવે છે, પણ સાથે સાથે પેલી વિશેષાધિકાર, સત્તાની રમતો, વૈશ્વિકીકરણની છુપાયેલી કિંમત, એના વિશેના અસ્વસ્થ કરતા સત્યોનો સામનો પણ કરાવે છે.
અને એટલે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે નહીં, એ વિસ્થાપનની વેદના, પોતાનાપણાની અને ગૌરવની શોધ, એ સનાતન માનવ ઝંખનાને વાચા આપે છે,
જે આજના સમયમાં પણ લાખો લોકોના અનુભવનો હિસ્સો છે.
બરાબર.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.